એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જેનું નામ કદાચ થોડું વિચારવા પ્રેરે એવું છે, માર્ટિન લંડનું વ્હાઇટનેસ.
નમસ્કાર. અને હા, વિષય ખરેખર મહત્વનો છે, કારણ કે જુઓ, વ્હાઇટનેસ એટલે ખાલી એમ નહીં કે ગોરા લોકોની વાત છે.
હા,
આ પુસ્તક ઊંડાણમાં જઈને સમજાવે છે કે આ તો એક આખી સામાજિક રાજકીય સિસ્ટમ છે, એક માળખું જે નક્કી કરે છે કે ભાઈ કોની પાસે પાવર રહેશે, કોને ખાસ હક મળશે અને દુનિયામાં નોર્મલ શું ગણાશે.
બરાબર.
આપણી આસપાસ જે ભેદભાવ અન્યાય દેખાય છે ને, એને સમજવા માટે આ કોન્સેપ્ટ સમજવો બહુ જરૂરી બની જાય છે, એમ કહું તો ચાલે.
બિલકુલ. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી જ. કોણ છે આ માર્ટિન લંડ અને આ વિષય પર લખવા માટે એમની શું ખાસિયત છે?
માર્ટિન લંડ એ સ્વીડનમાં માલ્મો યુનિવર્સિટી છે ને, ત્યાં શિક્ષણના પ્રોફેસર છે. એમનું કામ મુખ્યત્વે શિક્ષણ, પછી પેલું ક્રિટિકલ રેસ સ્ટડીઝ,
એટલે જાતિનો વિવેચનાત્મક અભ્યાસ, બરાબર?
હા, એ જ. અને પોસ્ટ કોલોનિયલ થિયરી એટલે વસાહતવાદ પછીના સમયનો અભ્યાસ, આ બધા વિષયોમાં એમનું નામ મોટું છે. એમનું સંશોધન મોટે ભાગે સમાજમાં જાતિ, સત્તા અને જ્ઞાન આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે એના પર હોય છે.
અચ્છા, પણ આ ચોક્કસ પુસ્તક માટે એમનો દૃષ્ટિકોણ કેમ અલગ પડે છે બીજા લોકોથી?
એના બે ત્રણ કારણો છે. જુઓ, એક તો આ જે ફિલ્ડ છે ક્રિટિકલ વ્હાઇટનેસ સ્ટડીઝ, એટલે કે શ્વેતતા પોતે કેવી રીતે બની એનો અભ્યાસ, એમાં એમનું જ્ઞાન બહુ ઊંડું છે. બીજું, એ યુરોપિયન છે, એટલે શું થાય કે આખી ચર્ચા ખાલી અમેરિકા કેન્દ્રિત નથી રહેતી, એ યુરોપનો પોતાનો ઇતિહાસ, પેલો વસાહતવાદ, રાષ્ટ્રવાદ, સ્થળાંતર, એ બધાને ધ્યાનમાં રાખીને વાત કરે છે, એટલે મુદ્દો ગ્લોબલ બને છે.
સાચી વાત.
અને ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, કે અઘરા અઘરા સિદ્ધાંતોને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે. આ પુસ્તક રાઉટલુજની કી આઈડિયા સિરીઝનો ભાગ છે, જેનો હેતુ જ આ છે, જટિલ વિષયોને સામાન્ય વાચક સુધી પહોંચાડવાનો.
સમજાયું. તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એકદમ ટૂંકમાં કહેવું હોય તો?
પુસ્તકનો જે સેન્ટ્રલ આઈડિયા છે ને, એ છે કે વ્હાઇટનેસ, કે જેને આપણે શ્વેતતા કહી શકીએ, એ કોઈ બાયોલોજિકલ વસ્તુ નથી, કુદરતી નથી.
ઓકે.
એ તો સમાજે બનાવેલી એક સિસ્ટમ છે જેનો પોતાનો એક ઇતિહાસ છે, અને આ સિસ્ટમ શક્તિ એટલે કે પાવર, પછી સ્પેશિયલ રાઇટ્સ એટલે કે વિશેષાધિકાર, અને શું નોર્મલ છે, શું સામાન્ય છે, એ નક્કી કરે છે. અને સૌથી મોટી વાત જે પુસ્તક ભાર દઈને કહે છે, તે એ કે વ્હાઇટનેસ ઘણીવાર એક અદૃશ્ય માપદંડ તરીકે કામ કરે છે, એ પોતે નોર્મલ ગણાય છે, ડિફોલ્ટ, અને બીજા બધા ગ્રુપ્સને એના સંદર્ભમાં માપવામાં આવે છે.
એટલે એમ કે એ પોતે એક જાતિ છે એવું જાણે દેખાય જ નહીં, પણ બીજા બધાને ઓ આ તો ફલાણી જાતિના એમ જોવાય, જાણે એ પોતે અરીસો હોય ને એના પર કોઈનું ધ્યાન જ ના જાય.
બસ, બરાબર એ જ. પુસ્તકે સમજાવવાની કોશિશ કરે છે કે આ જે નોર્મલ લાગતી પોઝિશન છે, એ દુનિયાભરમાં આટલી શક્તિશાળી કેવી રીતે બની, અને આપણી સંસ્થાઓ, આપણા વિચારો, આપણી રોજબરોજની જિંદગીને કેવી રીતે અસર કરે છે, ઘણીવાર આપણને અંદાજો પણ નથી હોતો.
ખરેખર.
હા, અને કારણ કે નોર્મલ મનાય છે એટલે એના પર સવાલ ઉઠાવવો, એની ટીકા કરવી એ મુશ્કેલ બની જાય છે. લંડનું કામ આ જે અદ્રશ્ય વસ્તુ છે ને, એને દ્રશ્યમાન બનાવવાનું છે, જેથી આપણે સમજી શકીએ કે સમાજમાં જે ઊંડા મૂળવાળા ભેદભાવ છે એ કેવી રીતે ચાલે છે.
આ કોઈ વ્યક્તિ પર દોષ નાખવાની વાત નથી.
ના ના, બિલકુલ નહીં. આ વ્યક્તિ પર દોષારોપણ નથી, આ તો આખી સિસ્ટમને સમજવાની વાત છે.
આ તો ખરેખર વિચારવા જેવું છે. ચાલો થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે આનો ઇતિહાસ છે, ક્યાંથી શરૂઆત થઈ આની?
હા, પુસ્તક એના ઐતિહાસિક મૂળિયા તપાસે છે. લંડ કહે છે કે આ વ્હાઇટનેસ છે ને, એ કંઈ હજારો વર્ષ જૂની ઓળખ નથી, એની શોધ થઈ છે એમ કહી શકાય આધુનિક યુગમાં.
શોધ?
આફ્રિકાથી લોકોને ગુલામ બનાવ્યા, અને પેલો જ્ઞાન પ્રકાશ યુગ આવ્યો ને, એનલાઇટમેન્ટ, એમાં દુનિયાને આમ વર્ગોમાં વહેંચવાની કોશિશ કરી. આ બધાના ભાગરૂપે જ વ્હાઇટનેસનો આઈડિયા બન્યો.
શેના માટે બન્યો, મતલબ શું હેતુ હતો એની પાછળ?
મુખ્ય હેતુ તો, સાચું કહું તો, યુરોપિયનોને બીજા લોકો કરતા શ્રેષ્ઠ સાબિત કરવાનો હતો, અને એ લોકો જે શોષણ કરતા હતા, જમીનો પડાવી લેતા હતા, ગુલામી કરાવતા હતા, એ બધાને જાણે યોગ્ય ઠેરવવાનો હતો. એક બાજુ શ્વેત યુરોપિયનોને સભ્ય, બુદ્ધિશાળી, વિકસિત ગણાવ્યા, તો બીજી બાજુ અશ્વેત લોકોને આદિમ, પછાત, અતાર્કિક ચિત્ર્યા. પેલો વૈજ્ઞાનિક જાતિવાદ પણ હતો ને?
હા, સાંભળ્યું છે.
ખોટા વિજ્ઞાનનો ઉપયોગ કરીને શ્વેત લોકો ચડિયાતા છે એવું સાબિત કરવાની કોશિશ. લંડ સમજાવે છે કે આ આખો વિચાર આધુનિકતાના ખ્યાલો સાથે કેવી રીતે જોડાઈ ગયો. એટલે કે તર્ક, પ્રગતિ, મૂડીવાદ, રાષ્ટ્ર રાજ્ય, આ બધું આવ્યું ને, એની સાથે વ્હાઇટનેસ જોડાઈ ગઈ. આધુનિક માણસ એટલે લગભગ શ્વેત માણસ, એવું એક સમીકરણ બની ગયું જાણે અજાણે.
બાપરે, એટલે ઇતિહાસ અને આધુનિકતાના પાયામાં જ આ વાત વણાયેલી છે. પણ પેલી અદૃશ્ય માપદંડવાળી વાત પર પાછા આવીએ, એ કેવી રીતે કામ કરે છે રોજિંદા જીવનમાં?
આ બહુ જ મહત્વનો મુદ્દો છે પુસ્તકનો. વ્હાઇટનેસની ખરી તાકાત એની અદૃશ્યતામાં છે. એ અચિહ્નિત ધોરણ છે, અનમાર્ક્ડ નોર્મ, એટલે સમાજનું ડિફોલ્ટ સેટિંગ એમ સમજો.
ડિફોલ્ટ સેટિંગ,
જેમ કે આપણે માણસ કહીએ ત્યારે મનમાં કોનો ચહેરો આવે છે, કોઈ વાર્તાનો મુખ્ય હીરો કોણ હોય છે, જ્યાં સુધી એની જાતિ અલગથી કહેવામાં ન આવે ટીવી પર, ફિલ્મોમાં.
હા, મોટે ભાગે શ્વેત ચહેરો જ મનમાં આવે.
બરાબર, એમને અલગથી ઓળખાવાની જરૂર નથી પડતી. શ્વેત હોવું એ જ નોર્મલ છે. અને આ ડિફોલ્ટ પોઝિશનને કારણે જે લોકો શ્વેત ગણાય છે એમને અમુક ફાયદાઓ મળે છે જે એમને પોતાને પણ કદાચ દેખાતા નથી હોતા.
પેલી પેગી મેકિન્ટોશની અદૃશ્ય થેલી જેવી વાત થઈ આ તો.
હા, બરાબર એ જ. ઇનવિઝિબલ નેપસેક, જાણે તમારી પીઠ પર એક થેલો છે જેમાં ઘણા બધા સામાજિક ફાયદા ભર્યા છે. જેમ કે પોલીસ તમને શંકાથી જોશે, એની ચિંતા ઓછી હોય, ઇતિહાસના પુસ્તકોમાં તમારા જેવા દેખાતા લોકોની જ વાતો હોય, દુકાનમાં જાઓ તો કોઈ કારણ વગર તમારી પાછળ પાછળ ના ફરે. આ એવા ફાયદા છે જે અશ્વેત લોકોને કદાચ રોજબરોજ નથી મળતા. અને કારણ કે આ બધું એટલું નોર્મલ લાગે છે એટલે એને વિશેષાધિકાર કે પ્રિવિલેજ તરીકે જોવું અઘરું પડે છે. એટલે જ પેલો કલર બ્લાઇન્ડ આઈડિયા છે ને, હું તો કોઈનો રંગ જોતો જ નથી, એ પણ પ્રોબ્લેમેટિક બની શકે.
કેમ?
કારણ કે એ આ અદૃશ્ય ફાયદાઓની વાસ્તવિકતાને જ નકારી દે છે. જાણે કે બધા એક જ લેવલ પર શરૂ કરી રહ્યા છે, પણ હકીકતમાં એવું નથી હોતું.
સમજાયું. પણ આ અદૃશ્ય ફાયદાઓ શું ખાલી સામાજિક જ છે કે પછી એના કોઈ નક્કર આર્થિક પરિણામો પણ છે? પુસ્તકમાં પેલો સંપત્તિ તરીકે વ્હાઇટનેસ જેવો વિચાર પણ છે, ખરું ને?
બિલકુલ. શેરિલ હેરિસ નામના એક વિદ્વાનના કામ પર આધાર રાખીને લેન્ડ દલીલ કરે છે કે ઐતિહાસિક રીતે શ્વેત હોવાનો જે દરજ્જો હતો એ ખાલી સામાજિક માન નહોતો, એ તો એક પ્રકારની સંપત્તિ જેવો હતો.
સંપત્તિ કેવી રીતે?
એનાથી સારું શિક્ષણ મેળવવાની, સારી નોકરી મેળવવાની, સારા વિસ્તારમાં ઘર ખરીદવાની તકો વધુ મળતી હતી, કાયદાનું રક્ષણ વધુ મળતું હતું. આ બધા લાભોનું સીધું આર્થિક મૂલ્ય હતું. જેમ અમેરિકામાં પેલા જીમ ક્રો કાયદા હતા કે રેડ લાઇનિંગ હતું.
હા, જેનાથી અશ્વેત લોકોને સારા વિસ્તારોમાં ઘર નહોતા મળતા.
બરાબર. કે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ હતો. આ બધાએ શું કર્યું? એમણે વ્હાઇટનેસમાં એક પ્રકારનું માલિકીનું રોકાણ કર્યું, પોઝેસિવ ઇન્વેસ્ટમેન્ટ. આજે પણ આપણે દુનિયામાં સંપત્તિ, આવક, શિક્ષણ, આરોગ્ય આ બધામાં જે મોટી અસમાનતાઓ જોઈએ છીએ ને, એ ઘણીવાર આ ઐતિહાસિક રોકાણનું જ પરિણામ છે, એનું વળકર છે એમ કહી શકાય.
બાપરે, આ તો બહુ જ ગંભીર વાત છે. ઇતિહાસ, સમાજ, અર્થતંત્ર બધી જ એની અસર દેખાય છે. પણ શું આની કોઈ મનોવૈજ્ઞાનિક, મતલબ ભાવનાત્મક બાજુ પણ છે?
હા, ચોક્કસ છે. પુસ્તક એની પણ વાત કરે છે. વ્હાઇટનેસ એ ખાલી એક સોશિયલ સ્ટેટસ નથી, પણ એક ઓળખ છે, અને લોકો એની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે.
એટલે
જ્યારે આ સિસ્ટમ પર, એના ઇતિહાસ પર કે એનાથી મળતા ફાયદાઓ પર સવાલ ઉઠાવવામાં આવે ને, ત્યારે ઘણીવાર બહુ તીવ્ર પ્રતિક્રિયાઓ આવે છે. ગુસ્સો આવે, લોકો બચાવ કરવા લાગે, શરમ અનુભવે, અપરાધ ભાવ લાગે, અથવા તો વાતને જોડાવી દે. ના ના, એવું કંઈ નથી.
પેલી વ્હાઇટ ફ્રેજિલિટી વાળી વાત?
હા, એને ઘણીવાર શ્વેત નાજુકતા કે વ્હાઇટ ફ્રેજિલિટી કહેવાય છે. WEB ડુબોઇઝ નામના વિદ્વાને તો વ્હાઇટનેસનું મનોવૈજ્ઞાનિક વેતનની વાત કરી હતી, કે ગરીબમાં ગરીબ શ્વેત માણસને પણ એક અહેસાસ હતો કે હું ભલે ગરીબ છું, પણ હું પેલા અશ્વેત કરતા તો ઊંચો જ છું. આ એક મનોવૈજ્ઞાનિક ફાયદો હતો.
હો,
અને આ જે ભાવનાત્મક જોડાણ છે ને, એના કારણે પરિવર્તન લાવવું વધુ મુશ્કેલ બની જાય છે. લોકો પોતાની ઓળખ પર હુમલો થતો હોય એવું અનુભવે છે.
તો આ સિસ્ટમને પડકારવા, બદલવા, એના વિશે પુસ્તક શું કહે છે? કોઈ રસ્તો બતાવે છે?
પુસ્તકનો છેલ્લો ભાગ આ પડકારો અને પ્રતિકારની વાત કરે છે. એ નોંધ લે છે કે રંગીન લોકો, એટલે કે પીપલ ઓફ કલર, દ્વારા શ્વેત સર્વોપરિતા સામે બહુ લાંબો સંઘર્ષ ચાલ્યો છે અને ચાલી રહ્યો છે.
હા, એ તો છે જ.
સાથે સાથે ક્રિટિકલ વ્હાઇટનેસ સ્ટડીઝ જેવો અભ્યાસ પોતે પણ આ સિસ્ટમને સમજવાનો અને એને તોડવાનો એક પ્રયાસ છે. અને શ્વેત લોકો પોતે કેવી રીતે જાતિવાદ વિરોધી બની શકે, એન્ટી રેસિસ્ટ અને આ બદલાવમાં સાથી એટલે કે એલાઇઝ બની શકે, એની પણ ચર્ચા છે.
મુખ્ય ધ્યેય શું છે આ બધાનું?
મુખ્ય ધ્યેય કોઈ વ્યક્તિને નિશાન બનાવવાનો નથી, એ સમજવું બહુ જ જરૂરી છે. ધ્યેય છે વર્ચસ્વ ધરાવતી સિસ્ટમ તરીકે વ્હાઇટનેસને ખતમ કરવાનો, જેથી એક વધુ સમાન, વધુ ન્યાયી સમાજ બની શકે.
આખા પુસ્તકની આ સફર ખરેખર આંખો ખોલી નાખે એવી છે. જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકાય આમ ટૂંકમાં?
મને લાગે છે કે 3-4 મુખ્ય સંદેશા છે જે આપણે યાદ રાખી શકીએ. પહેલું અને સૌથી અગત્યનું, વ્હાઇટનેસ સમાજે બનાવેલી છે, એ કુદરતી નથી.
ઓકે,
આ બહુ મોટી વાત છે, કારણ કે જો એ બનાવી શકાય છે તો એને બદલી પણ શકાય છે. આ આપણને આશા આપે છે. જેમ આપણા સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થા છે એ કુદરતી નથી ને, પણ સદીઓથી ચાલે છે, એની અસરો છે, એવી જ રીતે આ પણ એક માનવ નિર્મિત વ્યવસ્થા છે.
બરાબર.
બીજું, એની શક્તિ એની અદૃશ્યતામાં છે, કારણ કે એ નોર્મલ ગણાય છે એટલે એના પર સવાલ નથી ઉઠતા અને એનાથી મળતા ફાયદા દેખાતા નથી. આપણે આપણી આસપાસ પણ જોઈ શકીએ, કઈ ભાષા સ્ટાન્ડર્ડ ગણાય, કોના રીતરિવાજ સામાન્ય મનાય, આ બધું અદૃશ્ય ધોરણોનું પરિણામ હોઈ શકે છે.
સાચી વાત છે.
ત્રીજું, એના મૂળ ભલે ઇતિહાસમાં હોય પણ એને અસર વર્તમાનમાં છે. વસાહતવાદ કે ગુલામી ભૂતકાળ છે, પણ એનાથી બનેલી સિસ્ટમ આજે પણ આર્થિક સામાજિક અસમાનતા રૂપે જીવે છે. ઇતિહાસને સમજવો પડે.
અને ચોથું,
આ ખાલી કોઈ વિચાર નથી, આ નક્કર વાસ્તવિકતા છે. પેલી સંપત્તિ તરીકે વ્હાઇટનેસવાળી વાત યાદ છે? એ બતાવે છે કે આનાથી લોકોને મૂર્ત લાભ મળ્યા છે અને હજુ મળે છે. જેમ ભારતમાં અમુક જ્ઞાતિઓ પાસે પેઢીઓથી જમીન, શિક્ષણ, સંપત્તિના વધુ ચાન્સ રહ્યા છે, એ પણ એક પ્રકારનો ઐતિહાસિક રોકાણ ગણાય ને, જે આજની સ્થિતિને અસર કરે છે.
હા, આ મુદ્દાઓ ખરેખર બહુ સ્પષ્ટ રીતે મુકાયા છે પુસ્તકમાં. આવા કેટલાક વિચારો કે વાક્યો હશે જે આમ મગજમાં રહી જાય, જેને આપણે નોંધપાત્ર વિચારો કહી શકીએ?
હા, કેટલાક મુખ્ય વિચારોને આપણે આ રીતે યાદ રાખી શકીએ. જુઓ,
વ્હાઇટનેસ, ચામડીનો રંગ ઓછો અને સમાજમાં ડિફોલ્ટ કે સામાન્ય માણસ હોવાનો દરજ્જો વધુ છે, એની તાકાત એ વાતમાં છે કે એને કોઈ જાતિ તરીકે જોતું જ નથી, આપેલી અદૃશ્યતા અને સામાન્યતાવાળી વાત. બીજું, જો આપણે જાતિ વ્યવસ્થાને સમજવી હોય તો ખાલી હાશિયામાં ધકેલાયેલા લોકો પર જ નહીં પણ સત્તાના કેન્દ્ર એટલે કે વ્હાઇટનેસ પર પણ ધ્યાન આપવું પડશે. મતલબ કે સિસ્ટમને સમજવી હોય તો ખાલી પીડિતને ન જુઓ, સિસ્ટમ કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે એ પણ જુઓ.
બરાબર.
અને ત્રીજું, જે બહુ જ અગત્યનું છે, વ્હાઇટનેસને પડકારવાનો મતલબ શ્વેત લોકોને દોષી ઠેરવવાનો નથી પણ એક અન્યાયી વ્યવસ્થાને તોડવાનો છે, જે આખરે બધા માટે નુકસાનકારક છે. ધ્યેય લોકોનો નાશ નહીં પણ પદક્રમ એટલે કે હાયરાર્કીનો નાશ છે.
આ છેલ્લો મુદ્દો બહુ મહત્વનો છે કે વાત વ્યક્તિગત હુમલાની નથી પણ સિસ્ટમ બદલવાની છે.
બિલકુલ.
આ વિચારો ખૂબ સ્પષ્ટ છે, પણ એક સામાન્ય માણસ તરીકે આપણા રોજિંદા જીવનમાં આ બધું કેવી રીતે ઉપયોગી થઈ શકે?
એની ઉપયોગીતા ઘણી રીતે છે ખરેખર. તો પોતાના વ્યક્તિગત લેવલ પર આ આપણને આપણા પોતાના વિચારો, આપણા પૂર્વગ્રહો અને જો આપણને કોઈ સામાજિક ફાયદા મળતા હોય,
ભલે ને એ જાતિ, ધર્મ, વર્ગ, લિંગ, ભાષા ગમે તે આધારે હોય.
હા, ગમે તે આધારે હોય, એને ઓળખવામાં મદદ કરે છે અને બીજા લોકોના અનુભવો, ખાસ કરીને જેઓ આપણા જેવા નથી, એમને સમજવામાં એક નવો દ્રષ્ટિકોણ મળે છે, થોડી સહાનુભૂતિ વધે છે.
અને સમાજમાં, કામની જગ્યાએ
કે શિક્ષણ સંસ્થાઓમાં આ વિચારો આપણને એ સમજવામાં મદદ કરે છે કે ભાઈ, ભરતીની પ્રોસેસ, પ્રમોશન, અભ્યાસક્રમ, ઓફિસનું કલ્ચર, આ બધું ક્યાંક અજાણતા પક્ષપાતી તો નથી ને? ઘણીવાર પેલું પ્રોફેશનલ દેખાવું કે કંપની કલ્ચરમાં ફિટ થવું, એના નિયમો પણ કોઈ એક ચોક્કસ ગ્રુપના સ્ટાન્ડર્ડ પર આધારિત હોઈ શકે છે.
હા, એવું બને.
આ સમજ આપણને વધુ સમાવેશી, વધુ ઇન્ક્લુઝિવ વાતાવરણ બનાવવા માટે પ્રેરે છે. મીડિયા જોતી વખતે આપણે વધુ ધ્યાન રાખી શકીએ કોની વાર્તાઓ કહેવાય છે, કોના પોઈન્ટ ઓફ વ્યૂને સાચો મનાય છે.
અને રાજકારણની ચર્ચાઓમાં,
સામાજિક કે રાજકીય ચર્ચાઓમાં, જેમ કે અનામત, સ્થળાંતર, રાષ્ટ્રીય ઓળખ, આ બધા મુદ્દાઓ પર વાત થતી હોય, ત્યારે આપણે ભાષાની પાછળ છુપાયેલા ભેદભાવના સંદેશાઓને વધુ સારી રીતે પકડી શકીએ. આ આપણને ખાલી વ્યક્તિગત સારા ખરાબથી આગળ વધીને સિસ્ટમમાં શું ફેરફાર લાવવાની જરૂર છે એના પર વાત કરવા માટે તૈયાર કરે છે.
આખી ચર્ચા ખરેખર ખૂબ જ ઊંડી અને આંખ ખોલનારી રહી. મારા માટે તો સૌથી મોટો ટેકઅવે એ છે કે કેવી રીતે એક આટલી શક્તિશાળી સિસ્ટમ લગભગ અદૃશ્ય રહીને પણ આટલી બધી અસર પાડી શકે છે, એ સમજવું જ બહુ મોટી વાત છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે ભલે આ પુસ્તક વ્હાઇટનેસની વાત કરે છે, પણ મૂળ વિચાર એ છે કે આવી સામાજિક રચનાઓ, પછી એ પશ્ચિમની વ્હાઇટનેસ હોય કે આપણા સમાજની જ્ઞાતિ વ્યવસ્થા હોય, એ બધી માણસે બનાવેલી છે.
હા,
અને જો માણસો એને બનાવી શકે છે તો એને બદલી પણ શકે છે. આ વિચાર પરિવર્તન માટેની એક આશા જગાવે છે. કોઈ પણ અન્યાયી સિસ્ટમનું વિશ્લેષણ કરવું, એને સમજવું, એ જ ન્યાય તરફનું પહેલું પગલું છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ. જો વ્હાઇટનેસ પશ્ચિમી સમાજમાં એક અદૃશ્ય નોર્મ છે, તો આપણા પોતાના ભારતીય સમાજમાં એવા કયા અદૃશ્ય ધોરણો કે માન્યતાઓ હોઈ શકે? કદાચ જ્ઞાતિના આધારે, વર્ગના આધારે, લિંગ, ધર્મ, પ્રદેશ કે ભાષાના આધારે, જે આવી જ રીતે કામ કરતા હોય, અમુક લોકોને ફાયદો અને અમુકને નુકસાન પહોંચાડતા હોય, અને જેના પર આપણે ક્યારે સવાલ જ ન કર્યો હોય. વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.